આકાશવાણી સમાચાર, રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ અને ક્ષેત્રીય નિકાસકારો સાથે સંવાદ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું, દેશમાં આગામી પેઢીના સુધારાઓ સાથે ઝડપી બનેલી પ્રગતિની ગતિની વિશ્વ પ્રશંસા કરી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે વિકસિત ભારતના ઘડતરમાં શિક્ષણની નિર્ણાયક ભૂમિકા રહેશે. શિક્ષણ મંત્રાલયે યુવા લેખકોના માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી યોજના પીએમ યુવા 3.0 હેઠળ યોજાયેલી સ્પર્ધાના પરિણામ જાહેર કર્યા. અને મહિલા ક્રિકેટમાં ભારત સામેની પાંચમી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગ ખાતે યોજાયેલી એક બેઠકમાં પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ અને ક્ષેત્રીય નિકાસકારો સાથે વાતચીત કરી. તેમણે કેન્દ્રીય બજેટ 2026-27 પહેલા તેમના મંતવ્ય અને સૂચન માંગ્યા હતા. આ બેઠક નિષ્ણાંતો માટે દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતિ અને ભવિષ્યની પ્રાથમિકતાઓ પર તેમના મંતવ્યો અને મૂલ્યાંકન રજૂ કરવા એક યોગ્ય મંચ સાબિત થયું. બેઠકમાં વિકાસને ટેકો આપવા, મેક્રો ઇકોનોમિક સ્થિરતાને મજબૂત કરવા અને ઉભરતા પડકારોનો સામનો કરવા માટે વધુ સુધારા અંગે ચર્ચા થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સુધારા એક્સપ્રેસમાં જોડાઈ ગયું છે અને વૈશ્વિકનું ધ્યાન કેન્દ્ર બની ગયું છે. સોશિયલ મીડિયા પર મૂકેલા એક સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે વિશ્વ ભારતને આશા અને આત્મવિશ્વાસ સાથે જુએ છે. તેમણે કહ્યું કે દેશમાં આગામી પેઢીના સુધારાઓ સાથે ઝડપી બનેલી પ્રગતિની ગતિની વિશ્વ પ્રશંસા કરી રહ્યું છે. શ્રી મોદીએ ઉમેર્યું કે સુધારા એક્સપ્રેસનું પ્રાથમિક એન્જિન ભારતની વસ્તી વિષયક સ્થિતિ, તેની યુવા પેઢી અને દેશવાસીઓની અદમ્ય ભાવના છે. શ્રી મોદીએ કહ્યું કે 2025ને ભારત માટે સુધારાના વર્ષ તરીકે યાદ કરાશે. વિવિધ ક્ષેત્રોમાં થયેલા મૂળભૂત ફેરફારોએ દેશની વિકાસયાત્રામાં ગતિ ઉમેરી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને જણાવ્યું છે કે વિકસિત ભારતના ઘડતરમાં શિક્ષણ નિર્ણાયક ભૂમિકા ભજવશે. આજે કેરળના તિરુવનંતપુરમમાં એક કોલેજના સમારોહમાં બોલતા તેમણે કહ્યું કે દેશના યુવાનો રાષ્ટ્રનું ભવિષ્ય છે. તેમણે રોજગારીની તકો ઊભી કરવા, સ્વદેશી તકનીકો વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. દરમિયાન વર્કલા ખાતે 93માં શિવગીરી યાત્રાધામના ઉદઘાટન સમારોહમાં સંબોધન કરતા તેમણે લોકોને અને ખાસ કરીને યુવાનોને શ્રી નારાયણ ગુરૂના ઉપદેશોમાંથી પ્રેરણા લેવા અપીલ કરી. આ પ્રસંગે તેમણે 4 પુસ્તકોનું પણ વિમોચન કર્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે આજે જળ જીવન મિશન હેઠળ સેવા વિતરણ અને સમુદાય માલિકીને મજબૂત બનાવવા જલ સેવા આકલનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો. જળશક્તિ મંત્રાલયે જણાવ્યું કે જળ સેવા આકલન એ જળ જીવન મિશન પોર્ટલ પર ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત ડિજિટલ પીવાના પાણીની સેવા કાર્યક્ષમતાનું મૂલ્યાંકન સાધન છે. આ પ્રસંગે શ્રી પાટીલે કહ્યું કે જળ સેવા આકલન ગ્રામ પંચાયતોને તેમની પાણી પુરવઠા પ્રણાલીઓના રક્ષક બનવા સશક્ત બનાવશે. આ નવું સાધન સેવા વિતરણ ખામીઓને વહેલા ઓળખવામાં અને સમયસર સુધારાત્મક કાર્યવાહીને સક્ષમ બનાવવામાં મદદ કરશે. રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ NHAIએ ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળની એક અગ્રણી સંસ્થા નેશનલ ટેસ્ટ હાઉસ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે આ કરારનો ઉદ્દેશ્ય ગુણવત્તા નિયંત્રણ પદ્ધતિને મજબૂત બનાવવાનો અને બાંધકામ સામગ્રી અને પ્રણાલીઓના સ્વતંત્ર પરીક્ષણ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓની ગુણવત્તા ચકાસવાનો છે. મંત્રાલયે જણાવ્યું કે આ ભાગીદારી NHAIની પહેલોને મજબૂત બનાવશે અને માર્ગ સલામતીમાં વધારો કરશે. કેન્દ્ર સરકારે ઇન્ડો કેનેડા કોલાબોરેટિવ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ગોવામાં સ્થિત એક ખાનગી સમુદ્રી કંપની સાથે સ્માર્ટ સી પ્રોજેક્ટ માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય 20 મુસાફરોવાળી ઇલેક્ટ્રિક હોડીના વિકાસ અને પ્રદર્શનનો છે, જેનાથી પર્યાવરણ અનુકૂળ જળમાર્ગોને મજબૂતી મળશે, અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઓછી થશે અને સ્વચ્છ આંતરદેશીય અને દરિયાઈ કાંઠાના જળ પરિવહનમાં સુધારો થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આવતીકાલે બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ બેગમ ખાલિદા જિયાની અંતિમ વિધિમાં હાજરી આપવા ઢાકા જવા માટે રવાના થશે. ડોક્ટર જયશંકર બેગમ ખાલિદા જિયાના અંતિમ વિધિમાં ભારત સરકાર અને ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરશે. શિક્ષણ મંત્રાલયે યુવા લેખકોના માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી યોજના પીએમ યુવા 3.0 હેઠળ યોજાયેલી સ્પર્ધાના પરિણામ જાહેર કર્યા છે, જેમાં 22 ભારતીય ભાષા અને અંગ્રેજીમાં એમ કુલ 43 પુસ્તકો માટેની દરખાસ્ત પસંદ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે પસંદ કરાયેલી આ દરખાસ્તોને પ્રખ્યાત વિદ્વાનોના 6 મહિનાના માર્ગદર્શન હેઠળ પુસ્તકોમાં વિકસાવવામાં આવશે. પસંદ કરેલા લેખકોને દર મહિને 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ અને તેમના પ્રકાશિત પુસ્તક પર 10% આજીવન રોયલ્ટી પણ મળશે. પીએમ યુવા 3.0 હેઠળ પુસ્તકોની પ્રથમ આવૃત્તિ આવતા વર્ષે પ્રકાશિત કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય ભારત અને વિદેશમાં દેશના સાહિત્ય અને વિચારનું પ્રતિનિધિત્વ કરવા લેખકોની નવી પેઢીને તૈયાર કરવાનું છે. યુક્રેનના વિદેશમંત્રી આન્દ્રી સિબિહાએ આજે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર કથિત હુમલાના રશિયાના દાવાઓને નકારી કાઢ્યા છે. તેમણે મોસ્કો પર આ ઘટનાને ખોટી રીતે ઘડવાનો અને ખોટી માહિતી ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો. રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લવરોવના દાવા બાદ શ્રી સિબિહાએ આ ટિપ્પણી કરી છે. ગઈકાલે રાત્રે નવગોરોડ ક્ષેત્રમાં રાષ્ટ્રપ્રમુખ પુતિનના રાજ્ય નિવાસસ્થાન પર કીવ દ્વારા ડ્રોન હુમલો થયો હોવાનો રશિયાએ દાવો કર્યો હતો, પરંતુ રશિયાના વિદેશમંત્રીના જણાવ્યા અનુસાર આ બધા ડ્રોનને સફળતાપૂર્વક અટકાવીને તોડી પડાયા હતા. સાઉદી અરેબિયાએ આજે વહેલી સવારે યમનના બંદર શહેર મુકલ્લા પર હવાઈ હુમલો કર્યો. એક લશ્કરી નિવેદનમાં જણાવ્યા મુજબ યુએઈના પૂર્વ કિનારા પર આવેલા બંદર શહેર ફુજેરાયથી જહાજો ત્યાં પહોંચ્યા બાદ હવાઈ હુમલા કરાયા હતા. આ હુમલો રાજ્ય અને દક્ષિણ ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ વચ્ચે તણાવમાં વધારાનો સંકેત આપે છે. દરમિયાન યમનના હુથી વિરોધી દળોએ હવાઈ હુમલા બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયા ગુટેરેસે 2026ના નવા વર્ષનો સંદેશ હિન્દીમાં જાહેર કર્યો. યુએનમાં હિન્દી ભાષાનો ઉપયોગ વધારવાના ભારતના પ્રયાસોમાં આ એક મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ પ્રયાસ છે. હિન્દી લખાણ અને હિન્દી સબટાઇટલ સાથેના વિડીયો સાથે શ્રી ગુટેરેસે અરાજકતા અને અનિશ્ચિતતામાં ડૂબેલા વિશ્વ વિશે કડક ચેતવણી આપી. તેમણે વૈશ્વિક નેતાઓને લશ્કરી ખર્ચથી વિકાસ સહાય તરફ ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી અને કહ્યું કે સાચી સુરક્ષા યુદ્ધોને ભંડોળ આપવાને બદલે ગરીબી સામે લડવામાં રહેલી છે. મહિલા ક્રિકેટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 5મી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. કેરળમાં તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાતી મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતે 11 ઓવરમાં 5 વિકેટે 79 રન બનાવ્યા છે. ભારત તરફથી ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્મા 5 અને જી કમાલિનીએ 12 રન બનાવીને આઉટ થયા છે, જ્યારે હરલીન દેઓલે 13 અને રીચા ઘોષે 5 રન બનાવ્યા છે. હાલમાં સુકાની હરમનપ્રીત કૌર અને અમનજોત કૌર બેટિંગ કરી રહ્યા છે. શ્રીલંકા તરફથી નિમાશા મધુશાની, કવિશા દિલ્હારી, રશ્મિકા સેવંડીએ 1-1 અને સુકાની ચમારી અથાપથુએ 2 વિકેટ લીધી. વડોદરાના 17 વર્ષના ખેલાડી આસમા ઝાબુવાલા ભારતીય શાળા રમતગમત મહામંડળ SGFIમાં વજન ઉપાડવાની રમત વેઇટલિફ્ટિંગમાં પદાર્પણ કરશે. ધોરણ 12માં ભણતા આ ખેલાડીએ કઠોર શૈક્ષણિક જવાબદારી સાથે રમતમાં ઊંડો રસ જાળવી રાખ્યો છે. તેમણે કહ્યું કે આ તેમનું સ્વપ્ન ઓલિમ્પિક રમતમાં વેઇટલિફ્ટિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ અને ક્ષેત્રીય નિકાસકારો સાથે સંવાદ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું, દેશમાં આગામી પેઢીના સુધારાઓ સાથે ઝડપી બનેલી પ્રગતિની ગતિની વિશ્વ પ્રશંસા કરી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે વિકસિત ભારતના ઘડતરમાં શિક્ષણની નિર્ણાયક ભૂમિકા. શિક્ષણ મંત્રાલયે યુવા લેખકોના માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી યોજના હેઠળ યોજાયેલી સ્પર્ધાના પરિણામ જાહેર કર્યા અને મહિલા ક્રિકેટમાં ભારત સામેની 5મી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર સમાપ્ત થયા. આવતીકાલે સવારે 7:10 આ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.